कर्णिवेश रमणीयदर्शनम् मन्दहासरचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः श्रीघनश्यामाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः सहजानन्द स्वामी महाराज
ગુરુજી કાલે વાત કરી હતી કે આપણને જ્યારે નિતાંતપણે પરમેશ્વરમાં જ્યારે જોડાવાનું થાય અંતકાળે ત્યારે આપણા દોષો અને આપણી નબળાઈ છે એ ત્યારે આપણને નડે છે અને એ વખતે ખરેખરી હોપ પણ થાય છે
થાય મારી ના કેવી થાય
ગુરુજી કાલે એક દ્રષ્ટાંત આપ્યું હતું કે આપણે કચરો વાળતા હોય બધો કચરોના જે ગેંડી હોય ત્યાં બધો ભેગો થાય વાળતા વાળતા ત્યાં બધો વચ્ચે તો હાલે પણ ત્યાં પછી પાણીને બધું કાંઈ જવા ન દે એમ આપણા ગુરુજી કે આપણા જીવનમાં પંચ વિષયને સ્વભાવ દોષો જો કાયા ન હોય સુધારા ન હોય અને ખોટા ખોટા મોટા થઈ ગયા તો પછી અંતકાળે નડે જવા માટે
ગુરુજી કે જે માન આપે છે એ મોટો છે માન લે છે એ મોટો નથી
બરાબર
ગુરુજી કે દાસપણું ને ગોલાપણું એ જ મુક્તપણું છે અને ભગવાનને માર્ગે મૂર્તિ સુધી ભગવાનનો નિર્વિઘ્ન માર્ગ એ જ છે
ગુરુજી કે આપણે મનને ગુરુ બનાવીએ છીએ પણ આ સંતો ભક્તોને ગુરુ બનાવતા નથી જો બનાવીએ તો ઝટ પૂરું થાય એમ છે
એમાં ભી બહુ પડે ભાઈ
ગુરુજી કે આપણે એવા કે પાંચ મોટા માથે રાખવા તો આપણને એક દેશકાળે કામ લાગે
ગુરુજીએ કાલે વાત કરી કે આપણને કલ્યાણના માર્ગમાં જે સંપૂર્ણ નડે છે અહમ તેને આપણે પ્રેમ કરીએ છીએ
ગુરુજી કે આપણો અહંકાર માન ને જે અંતરશત્રુ છે ને એને મારી નાખવાનો એટલે એની હારે પ્રીતિ કરી છે એ જ કરી છે દુશ્મન હારે
ગુરુજી કે રસ માત્રનું મૂળ પ્રગટ શ્રીહરિને સમજવા તે છે
અહમ મોક્ષ માર્ગમાં નડે છે
સરસ
ગુરુજીએ કાલે પ્રાર્થના કરાવી હતી હે મહારાજ કે આ તમારા સંતો ભક્તોને સમજવાની મને શક્તિ આપજો અને ભગવાનને સમજવી તો કોઈ ઘર્ષણ રહેતું નથી અને કોઈ ડખો નથી
થતો નરનારાયણ મુનિ કે આ દેવતા અમને સર્વોપરી માને છે પણ એની ભૂલ છે સર્વોપરી તો ઘનશ્યામ છે
સુખ ને સમૃદ્ધિ જયારે વધે છે ત્યારે પોતાને બુદ્ધ ફરી જાય છે
બરાબર
ગુરુજીના આશીર્વાદથી બધું પ્રાપ્ત કરેલું પછી કથા વાર્તા સાંભળીને હોશિયાર થઈ જાય પછી એને એમ થાય છે કે હું જ હીરો છું
આપણે અહમ મેલીને ભક્તોમાં ભગવાનમાં પૂરું હેત રાખીએ તો આપણને પૂરતો લાભ મળે
ગુરુજીએ વાત કરી કે આપણામાં રહેલી નબળાઈ ભગવાન આપણને ઓળખાવે તરત એને ટાળવાનો પ્રયત્ન કરવો
કાલ ગુરુજી કે આપણા અહીંયાને ખાલી ખમ ના રાખવું સંતો ભક્તના મહિમા થકી ભરેલું રાખવું
ભગવાને આપણને દિલ આપ્યું છે એમનું ધ્યાન ભજન કરવાનું યત કરવા આપ્યું છે જગતમાં જોડવા માટે નહીં
ગુરુજી કહે આપણે નબળાઈ અને અહમ એ જ ભગવાન પાસે જવા દેતો નથી
બાવા
સંતો ભક્તોમાં અને આજ્ઞામાં વર્તે તો એને બીજું કાંઈ કરવાનું રહેતું નથી
વાવા આજે સંવત 2068 અષાઢ વદ છઠ ગુરુવાર છે તારીખ 21/7/11 ધર્મદેવે ધર્મ શુદ્ધિની કરેલી વિચારણા યુવતી શિષ્ય હોન જે આવે
યુવતી શિષ્ય હોન જે આવે
ભક્તિ કે શિષ્યતા કો કરાવે
ભક્તિ કે શિષ્યતા
લક્ષણ આવે
અમે ગુરુ કુલ
લક્ષણ આવે સહજ યુવતી મોક્ષ હી પાવે
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 युवते पुरुष जी हाँ होवत एका,
युवते पुरुष जी हाँ होवत एका,
काम न रहे वन दे तविवेका,
काम न रहे वन दे तविवेका,
भव ब्रह्मा से समरथ न कोई, मनुष्य देव के ईश्वर सोई,
भव ब्रह्मा से समरथ न कोई, मनुष्य देव के ईश्वर सोई,
नारी पुरुष उपजाय ते ही,
नारी पुरुष उपजाय ते ही,
नारी में मोह सो पाए ये
नारी में मोह सो पाए,
नारी देखे किए काम प्रवेशा,
नारी देखे किए काम प्रवेशा,
नारी पीछे छो दौड़े सुरेशा,
नारी पीछे छो दौड़े सुरेशा,
ओ नारी पीछे दौड़े સુરેશા. હવે ધર્મદાદાનો જીવના કલ્યાણ માટેનો મોક્ષ માર્ગ અહીંયા બતાવે છે. એમણે જે વિચારો કર્યા, જે યુવતીઓ શિષ્ય થવા આવતી તેમને ધર્મદેવ ભક્તિની શિષ્યા કરાવતા. આમ કરવાથી ગુરુને ક્યારેય લાંછન લાગે નહીં અને યુવતીઓનો સહેજ જ મોક્ષ થાય. યુવતી સ્ત્રી અને પુરુષ એક સ્થળે ભેળા થાય તો કામ તેમાં વિવેક રહેવા દેતો નથી. આવા તો હજારો દાખલા છે. એકબીજાને જે હેત છે ને, વિજાતીય હેત, આનું નામ જ મૂર્તિમાન કામ. વિજાતીય ખેંચાણ છે મનમાં, એમ થયા કરે હું પુરુષ છું. સ્ત્રીના મનમાં એમ થયા કરે હું સ્ત્રી છું. પુરુષને જોઈને એને ભાવ બહુ થાય, સ્ત્રીને જોઈને ભાવ બહુ થાય. આ જે વિજાતીય ખેંચાણ એનું નામ જ કામ છે. પરસ્પર પ્રેમ સિવાય એનું બળ ચાલતું નથી. જો આવી રીતનું હેત ન હોય તો કામનું બળ ચાલે નહીં. માણસ પોતાને આત્મા માને, હામાને આત્મા માને, પોતામાં પરમાત્મા બેઠા છે એવું માને, સામામાં ભગવાન બેઠા છે એવું માને અને આત્મપણે કાં ભગવતપણે નિરખે તો જરાય કામનું બળ ચાલતું નથી. પણ સ્ત્રીપણે નિરખે અને સ્ત્રી પુરુષપણે નિરખે તો કામ આવ્યા વગર રહે નહીં. આત્મપણે જોવે કાં એમાં ભગવાન રહ્યા છે એમ જોવે તો કામને જરાય ચાન્સ મળે નહીં. પણ નારીપણે નિરખ્યું એટલે વિક્ષેપ કરે, અને નારી હોય એ નરપણે જોવે, પુરુષપણે કોઈને જોવે, આત્માપણે જોવે કે એમાં ભગવાન રહ્યા છે એમ દ્રષ્ટિ રાખે તો કોઈ દી કાંઈ નડતું નથી. પણ એમ દ્રષ્ટિ કેળવવી ઘણી કઠણ છે. અને પરસ્પર જોગ સિવાય ક્યાંય પ્રેમ થતો નથી. જોગ થવા માંડે ને એમાંથી પ્રેમ થવા માંડે. એટલે મહારાજે વચનામૃતમાં એમ કહ્યું કે એનો તો યોગ જ એવો છે કે ગોપાલ સ્વામી મુક્તાનંદ સ્વામી જેવાય. પણ જો ધન માન અને સ્ત્રીઓના અતિ યોગમાં જો આવે તો એ યાદ સત્સંગમાં ઉતરતાથી ઉતરતા રે કેમ. એમ કામ કલ્યાણ કો શત્રુ હે ભારી,
કામ કલ્યાણ કો શત્રુ હે ભારી,
હિત કરી તે હિ દેવે મારી,
હિત કરી તે હિ દેવે મારી,
નર નારી ભેગે બેઠે ન કબહુ,
નર નારી ભેગે બેઠે ન કબહુ,
મોક્ષ મગ અખંડ રહે તબહુ,
મોક્ષ મગ અખંડ રહે તબહુ,
અખંડ મોક્ષ હી રખને હીતા,
અખંડ મોક્ષ હી રખને હીતા,
નારી નર સભા પ્રથક કરીતા,
નારી નર સભા પ્રથક જન કાવે બેઠે પ્રથક સો હરી જન કાવે સતસંગ કે નિયમ દ્રઢ રખાવે સતસંગ કે નિયમ દ્રઢ રખાવે સતસંગ કે નિયમ દ્રઢ રખાવે
કામ મોક્ષ માર્ગનો ભયાનક શત્રુ છે તે હેત દેખાડીને મારી નાખે છે એ જીવતા મેલે નહીં ટાળી જ દે લોસા કાઢી નાખે માટે જરીક જેટલો અંતરમાં કામ હશે તો મોક્ષ માથે વિઘન છે એ શાંતિ થવા દે નહીં નર અથવા નારીને નર કે નારીપણાનું અરસપરસ થોડું કંઈ ખેંચાણ હશે થોડી કંઈ સુખ બુદ્ધિ હશે તો એ કોગદાડો ટાળી દે યોગ થતાની સાથે પાડી દે માટે કલ્યાણના માર્ગનો એ ભયાનક શત્રુ છે શ્રીજી મહારાજે વટનાવતમાં કીધું કે સ્ત્રી કલ્યાણના માર્ગમાં મહાવિઘ્ન રૂપ છે એમ મુમુક્ષુએ સમજવું પરમ વિઘ્ન રૂપ છે એવો શબ્દ વાપર્યો અને સ્ત્રીને માટે પુરુષ પરમ વિઘ્ન રૂપ છે માટે એ તો અખંડ ચેતતા રહેવું જોઈએ દલસુખભાઈ એ બાબતમાં બહુ સાવધાન હતા મહાદેવજીના મંદિરે સેવા કરતા હતા હવે ત્યાં તો બધી ડોસ્યું બહુ આવે પહેલાં તો એની હાર પહેરવતા હતા દલસુખભાઈ એકલા એમાં એક ઘટના ઘટી ગઈ હતી સમજાણું પણ દલસુખભાઈ તો બહુ સજાગ માણસ એટલે સહેજ જય એને ધ્યાન જ દીધું નહીં ત્યારે આપણને એમ લાગે કે એને નારીનો અભાવ જબ્બર હતો આ કલ્યાણના માર્ગમાં મોટો ગુણ કહેવાય છે નારીનો જે અભાવ રહેવો નરને ને નારીને નરનો જે અભાવ રહેવો એ બહુ સારું કહેવાય છે અને એ બહુ મોટો ગુણ છે એમાં ખોટું કાંઈ નથી જે અરસપરસ નારીપણાનું નરપણાનું જે હેત છે ને એ જ મૂર્તિમાન કામ કીધો આમાં જો માટે અરસપરસ સ્ત્રીને પુરુષમાં પુરુષને સ્ત્રીમાં નારીપણાના સંબંધે કરીને હેત છે એ જ મૂર્તિમાન કામ હોવાથી એવી જો હેત પ્રીતિ કાંઈ હૈયામાં ખેંચાણ રહેતું હોય નરને નારીમાં નારીને નરમાં તો એ ઠીક નથી એ કલ્યાણનો દુશ્મન છે એ હેત છે ને એ પ્રેમ છે ને એ ભાવ છે ને એ લાગણી છે ને એ કલ્યાણનો દુશ્મન છે એ સારું નથી એમ ધરમદાદા વિચારે છે કામ મોક્ષ માર્ગનો ભયાનક શત્રુ છે તે હેત દેખાડીને મારી નાખે છે નર અને નારી ક્યારેય એકાંતમાં ભેળા ન બેસે તો તેનો મોક્ષ માર્ગ અખંડ નિર્વિઘ્ન રહે છે નર નારીઓ ભેળા બેહવા માંડે તો મોક્ષ માર્ગ નિર્વિઘ્ન રહેતો નથી અખંડ નિર્વિઘ્ન ન રહે ક્યારેક નિર્વિઘ્ન અને ક્યારે વિઘ્નવાળો થઈ જાય અને અરસપરસ આ પ્રસંગ રહેતા ચિત્તમાં હંમેશા ક્ષોભ રહ્યા કરે શાંતિથી મુમુક્ષુ નરનારીઓ પરમેશ્વરનું ભજન કરી શકે નહીં ભગવાનમાં હેત વધારી શકે નહીં ભગવાનમાં જેવા ડૂબવું જોઈએ જોડાવવું જોઈએ તલ્લીન થઈ જવું જોઈએ એવું થઈ શકાય નહીં માટે નર નારીની સભા નોખી કરવી એ જ સુખદાયી જણાણી ધર્મદેવને હો ભેગા રહેશે જ કહે છે મજા નહીં આવે મોક્ષ માર્ગને અખંડ રાખવા મોક્ષ માર્ગનો જ નાશ થઈ જાય છે જ્યાં જાજા સમય સુધી નર નારીઓ અરસપરસ ભેળા બેહે ઉઠે ત્યાં મોક્ષ માર્ગનો નાશ થઈ જાય છે માંડ મોક્ષ માર્ગે 20-25 વર હાલે છે કોઈ મોટા મોટા પુરુષો ધર્માચાર્યો અવતારી ઈશ્વરો સમર્થોએ આવીને ધરતી ઉપર મોક્ષ માર્ગ થાપ્યા ખરા એમાં બધા હાલ્યાય ખરા ને થોડાક સમય હવના મોક્ષ થયાય ખરા પણ પછી નરને નારીનું માધ્યમ વધે ને નારીને નરનું માધ્યમ વધે એમ માધ્યમ વધતા છેવટે મોક્ષ માર્ગ બંધ થઈ ગયા અખંડ રહ્યા નહીં એમાં વિઘન આવી પડ્યા મોક્ષ માર્ગ અખંડ રાખવા માટે તો નર અને નારીને જુદા પાડવા પડે અને આ વાત તો ધર્મદેવ જેવા સમજે, કોઈ મોટા ડાયા પુરુષો સમજે, બધાનું કામ નથી, બધા ન સમજી શકે. કારણ કે જીવને તો એમાં સહજ રાગ છે, નોખા પાડો એટલે એને ગમે જ નહીં, દિલમાં દુઃખ જ થાય, હે એને સારું ન લાગે. અને જીવને મન છેતરી જાય છે, મન જીવને બિચારાને અજ્ઞાની હોય તો આંધળો બનાવી દે, મન હોય કાંઈ અને દેખાડે કાંઈ અને જીવ બિચારો છેતરાઈ જાય. સમજાણું? મન બધી નીતિને ભણેલું છે, તે જીવને કઈ રીતે છેતરવો એને સારી રીતે જાણે છે. જીવ જેનો ભોળો અને મન જેનું હોશિયાર એને તો આખી જિંદગી દુઃખ છે. જીવ જેનો કાબેલ ને હોશિયાર ને સર્વે નીતિ ભણેલો હોય અને મન એટલું બધું જેનું હોશિયાર ને ભણેલ ન હોય એને કાંઈ વાંધો નથી. રોજ ઉઠીને જીવ મનને છેતરે, મન કાંઈક એવો નબળો ભાવ પેદા કરે ને જરાક ત્યાં જીવ એને હતરપાઠ ભણાવે, એટલે મન બિચારું સાનું મન બેસી જાય. પણ જેનો જીવ નબળો છે અને જેનું મન સબળું છે, એના અંતકરણ રૂપી નગરમાં હર હંમેશા કાંઈક ને કાંઈક આંતક, તોફાન, હુલ્લર હાલ્યા જ કરતા હોય, એનું રાજ્ય શાંતિપૂર્ણ ચાલતું હોય જ નહીં. અને જ્યાં અંતકરણમાં નિર્મળ શાંતિ પ્રવર્તતી ન હોય ત્યાં ભગવાનમાં પ્રેમ વધારવો ભારે કઠિન પડી જાય. ત્યાં ભગવાનમાં હેત વધારી શકવું કઈ રીતે? સમજાણો? ભગવાનમાં પ્રેમ કેવી રીતે કરવો? દાખલો આપું તો, જે ઘરમાં રોજ બાધાબાજ થતી હોય, રોજ મારામારી થતી હોય, ત્યાં શાંતિથી માનસી પૂજા કરીને ભગવાનમાં પ્રેમ કેમ કરવો ને કેમ હેત વધારવું ને મોક્ષના માર્ગમાં આગળ કેમ જવું? આ દાખલો. એમ જે અંતકરણ રૂપી ઘરમાં કાંઈક ને કાંઈક વિક્ષેપ, તોફાન, ડખા જીવને મનને લડાલડી થયા કરતી હોય, ત્યાં ભગવાનમાં હેત કરવાની સાનુકૂળતા હોય નહીં. મન ઇન્દ્રિયો અંતકરણને જીત્યા પછી ભગવાનના સ્વરૂપમાં જોડાવામાં ઝડપ બહુ થાય, પણ મન બળ્યું હોય તો એને જીતતા થોડીક વાર લાગે છે. માટે જે મન જીતવા નીકળ્યા હોય, ઇન્દ્રિયો જીતવા નીકળ્યા હોય, એવા સર્વે આધ્યાત્મિક માર્ગના સાધકોએ ખૂબ ધીરજ રાખવી. એ એક બે દીમાં કે બે પાંચ વર્ષમાં નથી જીતાઈ જતું. એટલે ધીરજ રાખી, ધીમે ધીમે મનને કંટ્રોલમાં લેવું, ધીમે ધીમે ઇન્દ્રિયોને કંટ્રોલમાં રહેવી, મનનું બળ ભાંગી નાખવું. સમજ્યા? મનનું બળ ભાંગતા રહેવું, તાલ ભાંગતા રહેવું. જેને બહુ રસાસ્વાદ હોય ને એણે છે ને જીવવા ઇન્દ્રિયનું બળ ભાંગવું. કેવી રીતે ભાંગવું? કે એ જે માગે ને દેવું નહીં, અને કાં તો છે ને સોળી નાખવું, પાણી નાખવું, ઊંધું ઊંધું કરવું, જીવવાને બહુ હવા દાવે ને એમ ન કરવું. એમ તમે કરી કરી કરો ને એટલે જીવવા ઇન્દ્રિયનું બળ ભાંગી જાય. સમજાણો? અને જેની આંખ કાબુ ન રહેતી હોય અને સ્ત્રીયાદિકના રૂપ જોવા ભાગ ભાગ કરતી હોય ને, એણે એનું બળ ભાંગવું, એના તાલ ભાંગવા, એને હરખું જોવા જ ન દેવું. એ સ્ત્રીને જોવાનું કે ને ત્યારે એણે સંતને જોવાનું કહેવું કે આ સંતોને જો, આ હરિભગતને જો, આના દર્શન કર. એને ગાંઠો નહીં ને એક બે વાર, ત્રણ વાર, ચાર વાર એમને એના એની ઈચ્છા ભાંગ ભાંગ કરો ને એટલે પછી મૂલ્ય જ થઈ જાય. પછી તમારે સામે એનું બળ રહે નહીં, પણ તમે એનું કહ્યું કરી કરી કરો ને ઇન્દ્રિયોનું ને અંતકરણનું, તો એ બહુ બળિયા થઈ જાય. એનું અપમાન કરો, એને ગાંઠો નહીં, એટલે એ પછી ભાંગી પડે. પછી તમારી સામે આવીને એનું ધાર્યું કરાવવા જોર કરી શકે નહીં. આ બધી ઇન્દ્રિય અંધકરણને જીત્યાની નીતિ છે, યુક્તિઓ છે, એને મુમુક્ષુએ શીખવી જોઈએ. માટે પોતાના ઇન્દ્રિય અંધકરણના સ્વભાવને માન દેવું નહીં, ઇન્દ્રિય અંધકરણના સુખનો આદર કરવો નહીં, એનો તિરસ્કાર કરવો. એમ તિરસ્કાર કર્યા કરતાં 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 એનું બળ ક્ષીણ થઈ જાય છે. પણ જોર નહીં રહે તો મોક્ષનો માર્ગ અખંડ રહેશે. ખ્યાલ આવ્યો? ધર્મદાદાએ મોક્ષનો માર્ગ અખંડ રાખવા માટે નર નારીની સભાઓ અલગ કરી, અથવા તો સ્વામિનારાયણ ભગવાનને અલગ કરી. આધાન સ્વામીને યાદ આવી ગયું એટલે અહીં લખી નાખ્યું કે મોક્ષ માર્ગને અખંડ રાખવા માટે તો નારી અને નરની સભાઓ અલગ કરી છે. તે નરનારી સભામાં અલગ અલગ બેસે છે, તે જ સાચા હરિભક્ત કહેવાય છે. જો અલગ અલગ બેસે છે તે જ સાચા હરિભગત કહેવાય છે. દેહ કરીને પહેલાં અલગ પાડો, પછી અંતકરણે કરીને અલગ પડાશે. સમજાણું? પછી વૃત્તિઓ નોખી પડશે. આમ તો યુગો યુગથી નરનારીની વૃત્તિઓ એક થઈ ગઈ છે, અપાર આત્મબુદ્ધિ થઈ ગઈ છે. સમજ્યા? નરને નારીમાં, નારીને નરમાં આત્મબુદ્ધિ કરવાનું સાનુકૂળ એટલા માટે પડે છે કે વિજાતીય ખેંચાણ જીવમાં સૃષ્ટિ ચલાવવા માટે પરમેશ્વરે મૂકેલું છે. એ જે ભગવાને કળ મૂકેલી છે ને, એને લઈને નરને નારીમાં, નારીને નરમાં આત્મીયતા કરવામાં સાનુકૂળતા પડે છે. અને ભગવાનને ભગવાનના સંતો ભક્તોમાં આત્મીયતા કરવી કઠણ પડે છે. ઓલામાં ભગવાને કળ ચડાવેલી છે, અને ભગવાન જો એ કળને મોહ લઈ લે તો સૃષ્ટિમાં જે અભિવૃદ્ધિ કરવી અને સૃષ્ટિ ચલાવવી એ જ ન થાય. એટલે ભગવાને એ ચાઈને મૂક્યો છે. આપણા દિલમાં એમ થાય કે આમાં કાંઈ નથી, આ હાવ નકામી બલા છે, આમાં કાંઈ કોઈ દી આપણે ખાટ્યા નથી, શું ખાયું નથી, તો પણ પાછું આપણે વાયરે વાયરે એ ભૂલીને એમાં ખેંચાણ કેમ થાય છે, આનું શું કારણ છે? તો એનું કારણ એ છે કે ભગવાને જગત ચલાવવા માટે એમાં ચાય બૂજીને મોહ મૂક્યો છે, કળ ચડાવી છે. એટલે એ કળ આપણને ધીમે ધીમે એમાં દુઃખનો જે અનુભવ થયો હોય તે ભૂલાડી દે છે, અને વળી પાછી નરને નારીમાં સુખમતી કરાવે છે, અને નારીને નરમાં સુખબુદ્ધિ થઈ જ જાય છે. દુઃખબુદ્ધિ અનુભવવાની હોય તોય પાછી પરમેશ્વરે મૂકેલી કળને લઈને વળી સુખબુદ્ધિ થઈ જાય છે. માટે એ વિભાગ નોખો હારો. સમજાણું? એકવાર જીવને મન છેતરી જાય ને પછી જીવને ખ્યાલ આવે કે છેતરાઈ ગયો, અને પછી પોતે ઘણો સજાગ થઈ જાય, ઘણો દૂર થઈ જાય, તો પણ હંમેશાને માટે એને સજાગ અને સાવધાન જ રહેવું પડે. કેમ? જે વિષયાદિકનું ચક્ર ફરે છે, તે મહિને, બે મહિને, સો મહિને, વર્ષે, બે વર્ષે, એ ચક્ર ફરતું 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 વળી પાછું એ જ વાતાવરણને લાવીને ઊભું રાખે, ન્યા જ આવે. ત્યારે વળી જીવે બહુ સાવધાન થઈને પોતાના મન ઇન્દ્રિયો અંતકરણ સાથે લડવું જોઈએ, અને એના તાલને, વાતાવરણને બધું બગાડ નાખવું પડે, અને પરમેશ્વરના ભજનના વાતાવરણને એણે જારી રાખવું પડે. એમ એને જો ટાળો ભાંગો તો પાછું તમારા મનમાંથી આકર્ષણ દૂર થાય. વળી પાછું 4 મહિને, 5 મહિને, વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે પણ એનો હુમલો આવે. સમજાણો? 10 વર્ષે પણ હુમલો આવે, કાંઈ ન હોય અને અચાનક આવી જાય. એમાંય જીવ કાંઈક માંદો પીડ્યો હોય, કાંઈક આંતરિક રીતે વ્યવહારાદિકમાં, ધનાદિકમાં, કુટુંબમાં ગવાણો હોય, અને જીવને આમ ક્યાંય ગમતું ન હોય, ટેન્શન જેવું હોય, અને સુખ શાંતિ માટે એનું અંતર હવાત્યા મારતું હોય, એવે ટાણે એને વિષયો યાદ આવે છે કે થોડીક વાર હવે શાંતિ તો થશે જો આ વિષયોને હું અંગીકાર કરું. પણ વિષય અંગીકાર કરે કે ભોગવે, કદી કોઈને શાંતિ થતી નથી, ક્યારેય નહીં. ઉલટાનો ઓર ઉતાપ ને ઉદ્વેગ વધી પડે છે. એમાં પરમેશ્વરના ભક્તને તો વિષય કરીને કદી સુખી થવા જવું નહીં, શાંત થવા જવું નહીં. કેમ? જે એને તો હશે એના કરતાં વધારે દુઃખ આવી પડશે. એક તો અશાંતિ ટાળવા, વિષયને ભોગવીને મન શાંત કરવા ગયો, ઇન્દ્રિયો શાંત કરીને સુખી થવા ગયો, પણ પછી એવો પસ્તાવાનો તાપ થશે કે મેં આ શું કર્યું. માટે ભગવાનના ભક્તએ આ ખેંચાણને અંતરમાંથી તજવું જોઈએ, તો મોક્ષનો માર્ગ અખંડ રહે. જે નરનારી સભામાં અલગ અલગ બેસે છે તે જ સાચા હરિભગત કહેવાય છે. તે નારી પણ સાચી ભગત છે અને પુરુષ પણ સાચો ભગત છે. અને તે અલગ સભા સત્સંગના નિયમોને દ્રઢ રખાવે છે, સત્સંગના નિયમોને દ્રઢ રખાવે છે. ધર્મદેવે બરાબર વિચાર કર્યો, મોક્ષની રીતિ જોઈ સંપ્રદાયની શુદ્ધિ પણ રહેવી જોઈએ જેનાથી મુમુક્ષુનો મોક્ષ થાય. સંપ્રદાયની શુદ્ધિ પણ રહેવી જોઈએ, સમજાણું, મોક્ષની રીતિ પણ હોવી જોઈએ, સંપ્રદાયની શુદ્ધિ પણ હોવી જોઈએ જેનાથી મુમુક્ષુનો મોક્ષ થાય. કોક એવા અભાવવાળા હોય, સમજવું હોય, પરંપરાનો વિચાર કરી શકતા હોય ત્યારે આ બધી રીતિ ભાતિ વિદ્યમાન હોય છે. પછી કાળે કરીને હવને એમાં ખેંચાણને રાગ હોવાથી એ વાત ઢીલી પડી જાય છે અને પછી આ બધું રેળાતું ને બગડતું જાતું હોય છે. સાવધાન જો માણસ રહે તો કોઈ દી કાંઈ વાંધો આવે નહીં. જેટલી સ્ત્રીઓ આવતી તે બધી ભક્તિ માતાનો ઉપદેશ ગ્રહણ કરતી અને સદ્વા તથા વિધવા સ્ત્રીના સંપૂર્ણ ધર્મોને સાંભળતી. ભક્તિ માતા એને કથા વાર્તા કરતા, ઉપદેશ દેતા, સ્ત્રીઓના કાંઈ પ્રશ્ન હોય તો ભક્તિ માતા ઉકેલતા અને સમજાવતા અને બધી સ્ત્રીઓ માતાનો ઉપદેશ ગ્રહણ કરતી અને સદ્વા તથા વિધવા સ્ત્રીના સંપૂર્ણ ધર્મોને ભક્તિ માતા પાસેથી બેસીને સાંભળતી. જે જે સ્ત્રીઓ ભક્તિ માતાના ઉપદેશથી નારીના ધર્મનું પ્રેમથી પાલન કરવા લાગી તેના પૂર્વના સંચિત અને પ્રારબ્ધ આદિ બધા કર્મો બળી ગયા. કુલટાના જેવી કુબુદ્ધિવાળી નારીઓ પણ ધર્મનું પાલન કરીને શુદ્ધ થઈ ગઈ. તેથી અયોધ્યાપુરીમાં ભક્તિ દેવીનો પ્રતાપ ઘણો જ વધી ગયો. ધર્મદેવ પુરુષોને તેના ધર્મનો ઉપદેશ કરતા અને ભક્તિ માતા સ્ત્રીઓને એના ધર્મનો ઉપદેશ કરતા. આવી રીતનો સરસ મજાનો માર્ગ દાદાએ ઘનશ્યામ 8 વર્ષના હતા ત્યારે પ્રવર્તાયો અને તેથી તેના જન્મ મરણના ક્લેશ ટળી જતા નરનારીઓના. વળી ભગવાનના જે જે જન્મદિન આવતા તેને જોઈને તે નિમિત્તે ભગવાનમાં પ્રેમ વધે એટલા માટે વારંવાર ઉત્સવ કરતા. જોયો હેતુ, ભગવાનમાં પ્રેમ વધે એટલા માટે વારંવાર ઉત્સવ કરતા. ઉત્સવ કરવાનું કારણ પરમેશ્વરમાં પ્રેમ વધે એટલું જ. ઉત્સવ પૈસા વધે એટલા માટે નહોતા કરતા. આવક વધે, પૈસા આવવા માંડે એવો હેતુ પેટમાં નહોતો. ઉત્સવ બીજા અંદર વિષયો મળે એટલે નહોતા કરતા. ઉત્સવ વારંવાર કરતા પણ ખાનપાન મળે, વિષય મળે, હારી રસોઈઓ ખવાય એટલા માટે ઉત્સવ નહોતા કરતા. સ્વાદ માટે ઉત્સવ નહોતા કરતા. ભગવાનમાં પ્રેમ વધે એટલા માટે કરતા. સંતો ભક્તોમાં આત્મીયતા વધે એટલા માટે કરતા. માન વધે એટલા માટે ઉત્સવ નહોતા કરતા કે અમે આ બધું કર્યું, અમે આવા હોશિયાર છીએ એને લોક જાણો, હજી આપણે શું શું કરીએ છીએ અને કેટલું કર્યું છે એને જગત જાણતું નથી. માટે જગતને આપણું કાર્ય જણાવવા માટે આપણે ઉત્સવ કરવો પડશે. એમ જગતને આ બધું જણાવીને અમે આવા સારા સારા કાર્યોના કરતા છીએ, મહાન છીએ એમ માન માટે ઉત્સવ નહોતા કરતા ધર્મદાદા. પરંતુ સૌને ભગવાનમાં પ્રેમ વધે, સંતો ભક્તોને આત્મીયતા વધે, નજીકપણું થાય એટલા માટે વારંવાર ઉત્સવ કરતા. કેટલી સરસ વાત આવી, હેતુ બહુ સરસ, બહુ સરસ. અયોધ્યા પ્રસાદજી મહારાજ ઉત્તર હિન્દુસ્તાનમાં જ્યારે ત્યાં ફરતા ને ત્યારે મોટા મોટા માણસોને, ત્યાંના બ્રાહ્મણોને બધાને જમાડતા અને ચાદરો ઓઢાડે ને આવું બધું કરતા, સમજાણું. એકવાર એમના કોઠારીને સંકલ્પ થયો કે આટલા બધા પૈસા આ બધાની સારું હું કામ વાપરતા છે. પછી એની વાત થઈ હતી ત્યારે અયોધ્યા પ્રસાદ મહારાજે એટલું કીધું હતું કે હું તો આ બધાએ મહારાજને ઓળખે અને મહારાજમાં એને હેત થાય, આપણા સંપ્રદાયમાં હેત થાય ને ભગવાન ભજે તેનું કલ્યાણ થાય, એટલા માટે આ બધું કરું છું. આમાં મારો કોઈ સ્વાર્થ નથી કે આ બધા ભગવાનને ઓળખે. એમ મોટાના આશય નિર્મળ અને મોટા જ્યારે હોય ત્યારે જ એ મોટા થયા હોય, અને મોટા થયા હોય ને મોટા હોય એમાંય જો આશય બદલાય જાય, આશયમાં નિર્મળપણું ન રહે, પરના હિતનો જ વિચાર ન રહે, જીવના કલ્યાણનો જ વિચાર ન રહે, સૌનું ભલું થાય, સૌને સુખ થાય, સૌની મોટપ વધે એવો જ આશય ન રહે, સૌ જીવ ભગવાનમાં જોડાય, સૌને ભગવાનમાં જ પ્રેમ વધે એવો આશય ન રહે, અને કાંઈક બીજો આશય અંતરમાં થઈ જાય, માનાદિકનો, વિષયાદિકનો કે ધનાદિકનો, ત્યારે તે મોટાને પણ અંતરમાં પરમેશ્વર ઉદ્વેગ મૂકે છે, એને શાંતિ રહેવા દેતા નથી. અંતરની શાંતિનું મુખ્ય કારણ છે આપણા અંતરનો આશય. અંતરની શાંતિનું અને અંતરના ઉદ્વેગનું મુખ્ય કારણ હોય છે આપણા અંતરનો આશય. જેવો અંતરમાં આશય હોય એવી શાંતિ યા તો એવો ઉદ્વેગ આપણે ભોગવવાનો થાય થાય ને થાય છે. એટલી બધી આ વાત સરસ છે. ભગવાનમાં પ્રેમ વધે એટલા માટે વારંવાર ઉત્સવ કરતા, અણમોલ વાત છે, વ્રતોને અને ઉત્સવોને એવી રીતે સરસ ઉજવતા કે તેનાથી ભગવાનના સ્વરૂપમાં ગાઢ પ્રીતિ થાય. વાહ વાહ, જોજો હો, એના કરતાં સરસ વાત આવી કે ભગવાનમાં પ્રેમ વધે એટલા માટે વારંવાર ઉત્સવ કરતા. એ તો બરોબર, ઉત્સવનો હેતુ બહુ સારો છે, પરંતુ એ હેતુને બર લાવવા માટે પાછું ધરમદાદા એ ધ્યાન રાખતા હતા કે જે હેતુ માટે ઉત્સવ કરીએ છીએ એ હેતુ સફળ થવો જોઈએ, એ આપણી રુચિ સફળ થવી જોઈએ, આશય સફળ થવો જોઈએ, માટે વ્રતોને અને ઉત્સવોને એવી રીતે સરસ ઉજવતા, એવી અંદર રીત ભાત રાખતા, એમાંય કાંઈ ભાઈઓ ભાઈઓનો ભેળાવડો ન થઈ જાય, સમજ્યા, કોઈ સારા બાના નીચે કોઈ અંતરના મલિન આશયની પુષ્ટિ ન બની જાય એમ ઉજવતા, તેનાથી ભગવાનના સ્વરૂપમાં ગાઢ પ્રીતિ બધાને થતી. લ્યો, અને આ વાતની બધાને ખબર હોય ને બધાને ખ્યાલ હોય ત્યારે ઉત્સવ સારો થાય, અને જેનું જેટલું ચાલતું હોય તેને તેટલી વિશેષ શુદ્ધ આશયની અંતરમાં જો ચોખવટ હોય તો વિશેષ સારું થાય. ઘણી વખત ઉત્સવમાં ઘણાક માણસો ઘણાક ખાતાને ઘણું બધું સંભાળતા હોય છે, એમાં જ્યાં જ્યાં અંતર શુદ્ધ હોય ત્યાં તો રીત ભાત અને બધી વ્યવસ્થા સુંદર એવી જ રહે કે જેનાથી હવને ભગવાનમાં પ્રેમ વધે, પણ ક્યાંય કોક જગ્યાએ જો મલિન સત્તાધીશ હોય તો ત્યાં ગડબડ ગોટાળા થાય, ખ્યાલ આવ્યો, એવું બને. માટે હવે આમાં તો સાવધ રહેવું જોઈએ. આખા સંપ્રદાયના તમામ તે સ્થાનના તે આગેવાનોએ શુદ્ધ આશય રાખી હવને ભગવાનમાં હેત થાય એવા જ નિયમ ધર્મ મર્યાદા વાતાવરણ જાળવવું જોઈએ, તો મોક્ષનો માર્ગ અખંડ રહે, નહીતર ન રહે. ભાદરવા સુધી ચોથેને દિવસ તેઓ ગણપતિની પૂજા કરતા અને આસો વધી 14ને દિવસ પ્રેમથી હનુમાનજીનું પૂજન કરતા. એક દ્રઢ નિયમ રાખીને ભગવાનના જે ચરિત્ર તેને વારંવાર સાંભળતા અને જે બ્રાહ્મણ ભણવા માટે આવતા તેને તેઓ વેદોનો અભ્યાસ કરાવતા, હેતથી તેમને ભગવાનની વાત સંભળાવતા અને તેમની પાસે શુદ્ધ સદાચાર રૂપ ધર્મ પળાવતા, 5 જ્ઞાનેન્દ્રિયો અને 6ઠું જે મન, તે 6 શત્રુને ધર્મદેવ જીતી ચૂક્યા હતા. 6 શત્રુને ધર્મદેવ જીતી ચૂક્યા હતા. લ્યો, આપણે પણ આને જીતવા જોઈએ, ધીમે 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 આના ઉપર વિજય મેળવવો જોઈએ, અને એને જીત્યાનો મોટા મોટો એક જ ઉપાય છે, એનું ધૈર્ય કરવું નહીં. હાથ આપણે સરળ હોઈએ અને ભગવાનને ભગવાનના સંતો ભક્તો આગળ હાજી હાજી કરીને એ કેમ જ કરતા હોઈએ, એવા સરળ મૂર્તિ આપણે હોઈએ, પણ આ છ શત્રુની આગળ તો આપણે છે ને સહેજ સરળતા રાખવી નહીં, નિર્માનીપણું રાખવું નહીં, દાસપણું રાખવું નહીં, એની તો હામાં જ થવું, આકરા પાણીએ એની હારે વર્તન કરવું, આ જ એને જીત્યાનો ઉપાય છે. જરાય એની હારે દોસ્તી કે જરાય ઢીલાપણું કે સાધુપણું ન્યા ન રાખવું, એની હારે તો જ્યાં મળે ત્યાં બાજી જ પડવું, એમાં ભગવાનનો બહુ રાજીપોષ. આ છ શત્રુ હારે વ્યાર કરવામાં પ્રભુ બહુ રાજી થાય. આ સશત્રુની સાથે આંકરાઈ રાખીને એનું જરાય નહીં માનનારા ઉપર આ છ શત્રુની સાથે પૂરેપૂરા આપણે મનમુખી રહીએ ને તો ભગવાન બહુ રાજી થાય. જરાય આ શત્રુમુખી થવું નહીં, પૂરું આપણે આપણા મનમુખી રહેવું એની બાબતમાં, પણ ભગવાનને સંતોની બાબતમાં ન રહેવું. ચોખ્ખા આ બે મગજમાં ખાના પાડીને નોખી વાત રાખવી. ભગવાનના સંતો ભક્તોના ગોલાને દાસપણું કરતાં કરતાં કંઈક ઇન્દ્રિયો અંતકરણનું પંચવિષેના સુખનું ગોલાપણું દાસપણું સરળપણે પાછું કરવા માંડીએ તો ખોટું કહેવાય ને. ક્યાં માન રાખવું, ક્યાં ન રાખવું, ક્યાં ધાર્યું કરવું, ક્યાં ન કરવું, ક્યાં સરળપણું રાખવું, ક્યાં સરળપણું ન રાખવું, ક્યાં આકરાઈ રાખવી, ક્યાં આકરાઈ ન રાખવી, આ બધું ચોખ્ખું રાખવું પડે, નહીંતર મરાઈ જાય મોક્ષના માર્ગમાં. જ્યાં માન રાખવું પડતું હોય એને રાખવું જ જોઈએ, જ્યાં આકરાઈ રાખવી પડતી હોય એને રાખવી જ જોઈએ, જેને દુશ્મન માનવાના હોય એને દુશ્મન જ મનાય, ત્યાં અજાત શત્રુ થઈને ડાયા ન થવાય, એને દુશ્મન જ મનાય. ભગવાને કહ્યું કે મનને દુશ્મન જ માનવું ને એની અરે વેર જ રાખવું, એમ વચનામૃતમાં ખુલ્લી વાત કરીશ મહારાજે. ત્યારે આપણા મનમાં એમ થઈ જાય કોઈની અરે દ્વેષ બુદ્ધિ ને વેર બુદ્ધિ આપણે ના રખાય, રવા દે રવા દે, એ આય નહીં રખાય ભગવાનને સંતો ભક્તોમાં. ઇન્દ્રિયો અંધકરણને પંચ વિષયના સુખ આરે તો વેર કરવાનું બધે કહ્યું છે, ત્યાં કાંઈ મિત્રાચારી રાખવાનું કહ્યું જ નથી. સમજ્યા, સર્વે સુહૃદ થવાની જરૂર નથી, ઇન્દ્રિયો અંધકરણના અને પંચ વિષયના સુખના તો દુશ્મન થવું જ. સમજાણું કે નહીં? જને પંચદશ દોષી નહીં, સાંભળ્યું કાનજી ભૂટાનો દોહો. એણે એમ કીધું કે જેને પાંચ પચીસ દુશ્મન નહીં, સમજાણું, અને મિત્રો નહીં પચાસ, હું જેને પાંચ પચીસ દુશ્મન નહીં અને મિત્રો નહીં પચાસ, એણે એની જનની ભારે મારી, હા એની માએ ઉપાડ્યો નવ માસ, એમ હે એની જનની ભારે મારી કે એને ઉપાડ્યો નવ માસ કે. આજગતમાં એ જ માણસ મરદ ગણાય છે કે જેને પાંચ પચીસ માથું પાડી દેવા દુશ્મન હોય અને પચીસ પચાસ જેવા માથું દઈ દેવા મિત્ર હોય, એને સંપૂર્ણ પુરુષ કહેવાય. બાકી તો એ ઠીક, હવે જન્મન મર્યો એમાં હું લેવાનું, એને વાંચી યાદ એ કોણ કરે. આવા પચાસક મિત્ર જોઈ અને દુશ્મન જોઈ, આ વાતને અમે અમારા ઢંગથી ઘટાવી કલ્યાણના માર્ગમાં એ રીતે કે ઝાઝા દુશ્મન ન રાખીએ તો કાંઈ નહીં, પણ આ છ ને તો દુશ્મન રાખો, પાંચ ઇન્દ્રિયોને છઠ્ઠું મન, આને તો એવા દુશ્મન રાખો કે તમે જ્યાં ભાળો નહીં એને મૂકો જ નહીં, મારી જ નાખો ને, કાંઈ એ તો તમને મૂકવાના જ નથી, તમે એને છોડી દો તો કાંઈ વાંધો નહીં, પણ એ તો છોડશે જ નહીં, કોઈ દી નહીં છોડે. હો વર્ષે તમે જે દી લાગમાં આવશે ને તે દી તો તમારી માથે બરાબર નહીં કરશે, પણ આપણે દયાળુ થઈને એને જીવતા જવા દઈએ છે. જાજા નહીં, હાલો આ છ ને તો દુશ્મન કરો, નહીતર એને ઉપાડ્યો દસ માસ. અને ભગવાનને ભગવાનના સંતો ભક્તોને પોતાના મિત્ર રાખો, એવા એની સાથે સરળ વર્તીને એની સેવા કરીને એનું કહ્યું કરીને એવા એને જીતી લો કે તમારે હાટુંય મરે, તાણું આવે તારે, એવા ભગવાનના સંતો ભક્તોને તમે જીતી લો, પ્રગટને જીતી લો. ગોપાલ સ્વામીને ગુણાત્યાન સ્વામીને જીતવા હોય તો હઠાણ કાં જીતવા જવા, હે એને સેવીને એનું કહ્યું કરીને આપણે એને રાજીના રેર કરી દેવા બોલો હાલો, પણ શું કરવું એ છે નહીં. હે દાદા ખાચરને પર્વતભાઈને અત્યારે આપણે ખૂબ સેવીને એનું ગમતું કરીને એનો સમાગમ કરીને ઘણા રાજી કરી દેવા, પણ એ છે નહીં. માટે આમાંથી જ તમે ગોપાલ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિષ્કળાનંદ સ્વામી બનાવી લો, આમાંથી જ તમે પર્વતભાઈ દાદા ખાચર બનાવી લો, આમાંથી ગોતી લો, ગોતી લો, ગોતી લો, સમજા? અહીંયા જ છે, કાંઈ બહાર નથી, સમજાણો? બધું અહીંયા જ છે. દ્રષ્ટિ જોઈએ ગોતવાની. ભગવાન આ સત્સંગમાં છે, મુક્તો આ સત્સંગમાં છે, ધામ પણ આ સત્સંગમાં છે, સર્વે ઐશ્વર્ય પણ આ સત્સંગમાં છે, સર્વે પ્રતાપ પણ આ સત્સંગમાં છે, સર્વે સુખ પણ આ સત્સંગમાં છે, સર્વે અલૌકિકતા પણ આ સત્સંગમાં છે, અને મોક્ષ પણ આ સત્સંગમાં છે. ગોતતા આવડે એને બધું છે, અને જેને નથી જ આવડતું એને આ સત્સંગમાંથી એ કાંઈ મળવાનું નથી. નહીતર ભગવાન સ્વામિનારાયણનો થાપેલો આ દિવ્ય સત્સંગ એવો છે કે આમાં આવીને જે સત્સંગી થાય એને કોઈ વાતનું દુઃખ રહે નહીં. વ્યવહારનું ઈ નો રે, સંસારનું ઈ નો રે, ઇન્દ્રિયોનું ઈ નો રે, અંતકરણનું ઈ નો રે, હો, સર્વે વાતે સુખ્યો થાય. અને એને જ મુક્ત કહેવાય. દુખિયાને મુક્ત કહેવાય નહીં. આપણે દુખિયા રહીએ છીએ એટલે જ મુક્ત નથી, બદ્ધ ગુડાણા છીએ. દુખિયાને મુક્ત કહેવાય નહીં. મુક્ત સદા સુખિયા હોય, સદા આનંદમાં રહે, તે હાલતા ચાલતા પ્રગટ પ્રમાણ અક્ષરધામના મુક્ત છે. અને દુખિયા થઈ જવાય છે ને આપણે, એ કાંઈક બદ્ધપણું છે, કાંઈક હજી અહમ મમત આપણામ છે, એટલે વાતની વાતે દુઃખ થઈ જાય છે. માટે ધર્મદાદામાંથી આપણે શીખવું છે. શું? આ છ ને દુશ્મન માનવા, ખરેખરા વેરી માનવા, પંચ વિષયનું સુખ વેરી માનવું, ઇન્દ્રિયોનો આનંદ વેરી માનવો, ઇન્દ્રિયોને દુશ્મન માનવી, અંધકરણને દુશ્મન માનવું, પોતાના દેહને પણ દુશ્મન માનવો, અને આત્મા પણ ખેલવું, સમજ્યા? બ્રહ્મપણે રેલવું, સમજાણું? અને પુરુષોત્તમમાં તલ્લીન રહેવું, ત્યાં સુધીનો આપણે અભ્યાસ કરવાનો છે. કરવા જ માંડવો જોઈએ. આજની તારીખથી શરૂ કરીશું તો ભગવાન મદદ કરશે, સંતો ભક્તોય બધા મદદ કરશે, અને આપણે જે ભગવાન સ્વામિનારાયણને પામવું છે એને અવશ્ય પામી જઈશું. તમારું શું કહેવું છે? પામશું કે નહીં પામી? ધર્મદાદામાંથી કાંઈક તો શીખી, ભક્તિ માતામાંથી કાંઈક તો શીખી, સુવાસિની બાઈમાંથી કાંઈક તો ગુણ લઈ, હે, એમાંનું કાંઈક તો નક્કી કરીએ કે ધર્મદાદાની વાત આ બહુ મને ગમી, મારે એવું થવું છે. ભક્તિ માતાની વાત આ મને બહુ ગમી, મારે માં જેવું થવું છે. હે, સુવાસિની બાઈની આ વાત બહુ સારી, એનો આ ગુણ બહુ શ્રેષ્ઠ છે. બધાના આમાં ગુણ લખ્યા છે ગ્રંથોમાં, સમજાણો? એટલે આપણે એ ગુણ શીખાય એ હારું તો લખ્યા. ધર્મદાદા જે પોતાના આશ્રિત શિષ્યો આવતા તેમને પણ ઇન્દ્રિયો અને અંતકરણ રૂપ શત્રુઓને જીતાવતા હતા. બોલો, એકલ મોક્ષ ભાગી નહીં, પોતે જીતી લીધા અને પોતાને શરણે આવે એને ઇન્દ્રિય અંતકરણ જીતાડી દેતા, એવી દાદા વાતો કરતા, એવો પ્રેમ આપતા, એવી રીતે હું ફાપતા, ધીમે ધીમે ધીરજ રાખીને હામા માણાને પણ ઇન્દ્રિય અંતકરણના સંકંજામાંથી છોડાવી દેતા, માયા મેલાવી દેતા અને ભગવાનમાં જોડી દેતા. વાહ દાદા વાહ. ભક્તિ અને ધર્મદેવ બંને સદાચારમય અપાર ધર્મનું પાલન કરતા, તેમાં ક્યારેય ક્યારેક પણ ભૂલ પડવા દેતા નહીં, બહુ સાવધાન રહેતા હતા. અદભુત વાત આવી, અદભુત.
જાગર પરિબ્રહ્મ લિયે અવતારા,
જાગર પરિબ્રહ્મ લિયે અવતારા,
જાગર પરિબ્રહ્મ લિયે અવતારા,
જાગર પરિબ્રહ્મ
જે ઘરે પરબ્રહ્મ પ્રગટ્યા,
તાકે પુણ્ય કો વારન પારા, તાકે પુણ્ય કે વારન પારા, સદગુણ તિહા કહાવત જેતે,
સદગુણ તિહા કહાવત જેતે,
નિવાસ કરી સો રહે તેતે,
નિવાસ કરી સો રહે તેતે,
ન કરના કોઈ
અમે આશ્ચર્ય ન કરના કોઈ
હરી રહે તિહા કહાન હોઈ
હરી રહે તિહા કહાન હોઈ
વિધિ સિદ્ધિ કહાવત જીતનાર દેશે તે કહાવત જીતનાર શ્રી હરિ પીછે ફીરત જીતના
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 જા ઘર પરિબ્રહ્મ લે અવતારા
જા ઘર પરિબ્રહ્મ લે અવતારા
પુણ્ય કો વારણ પારા
તાકે પુણ્ય કો વારણ પારા
જે ઘરે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા છે આ હા હા એના પુણ્યનો વારપાર નથી કહેશો અરે જેટલા કાંઈ સદગુણો કહેવાય છે તે બધાય એકે એક ત્યાં નિવાસ કરીને રહે જ પ્રભુ હોય ના શું ન હોય બોલો સર્વે સદગુણ સર્વે ધર્મ સર્ગ ભગવાનની મૂર્તિને આધારે રહે છે એમ ભાગવતમાં કહ્યું છે ને એ વાત મહારાજે વચનાવર્તમાં પણ આપણે સારું ખેંચીને મૂકી છે ભગવાન હોય ને બધું હોય જો આપણા હૃદયમાં ભગવાન હોય તો આપણા હૃદયમાં પણ બધા જ ગુણો હોય આપણને ભગવાનનો નિશ્ચય હોય તો ભગવાનના બધા જ ગુણો બધા જ સદગુણો આપણામાં આપોઆપ આવી જ જાય છે સદગુણો જેટલા નથી એટલો ભગવાનનો નિશ્ચય નથી વાત આમ છે જેટલા સદગુણો આપણા આમ ઘટે છે એટલો નિશ્ચય ઘટે છે એમ માનજો હો સદગુણ તિહા કહાવત તે નિવાસ કરીશો રહે તે બધા સદગુણો નિવાસ કરીને રહે છે યામે આશ્ચર્ય ન કરના કોઈ એમાં કાંઈ આશ્ચર્ય પામવાની વાત નથી હે કા શ્રી હરિ રહે ત્યાં કહા ન હોય જ્યાં ભગવાન રહે ને શું ન હોય રિદ્ધિ સિદ્ધિ કહાવત જીતના શ્રીહરિ પીછે ફીરત તીતના જેટલી રિદ્ધિ સિદ્ધિઓ કહેવાય છે તે બધી શ્રીહરિની પાછળ પાછળ ફરે છે બધું જ હોય ભગવાન હોય ને વાત આમ છે શ્રીહરિના જન્મને 8 વર્ષ પૂરા થઈ ગયા પછી ધર્મદેવ બેઠા બેઠા વિચારવા લાગ્યા કારણ કે શ્રીહરિના યજ્ઞોપવી સંસ્કાર કરવાના બાકી હતા તે વિચાર કર્યા પછી સારા વિદ્વાન સામવેદી જ્યોતિષન બોલાવ્યા પહેલાં તો પુષ્પો અને શ્રીફળ આદિ અર્પણ કર્યા બ્રાહ્મણને હો વિપ્રની પૂજા કરી પછી પુત્રને યજ્ઞોપવિત આપવા માટેના સમય અંગે તેમને પ્રશ્ન કર્યો કે અમારા દીકરાને યજ્ઞોપવી સંસ્કાર કરવો છે જનોઈ આપવી છે માટે જરા સારું મુહૂર્ત આપ જ્યોતિષી પંડિત કાઢી આપો લ્યો ત્યારે જ્યોતિષીએ જ્યોતિષ શાસ્ત્રનું પંચાંગ કાઢ્યું લાંબુ લાંબુ આમ પોળું કરી અને પત્ર જોઈને કહ્યું ધર્મદેવ ફાગણ સુધી દશમ અને શુક્રવારે યજ્ઞોપવિત સંસ્કાર કરવાનું મુહૂર્ત બહુ સારું છે એમ પંડિતજી બોલ્યા પછી શ્રીહરિ તરગામમાં હોવાથી તેમને લેવા માટે ધર્મદેવ તરગામ ગયા મહારાજ તરગામ ગયેલા સમજ્યા વાસની ભાભી લઈ ગયા છે તરગામ તે પછી દાદા લેવા ગયા તેડી આવ્યા શ્રીહરિના મામા વિશ્રામ તિવારી તરગામમાં રહેતા તેણે યજ્ઞોપવિત આપવા માટેનો બધો સામાન ભેળો કર્યો વિશ્રામ તિવારી તરગામમાં રહેતા પહેલાં આવ્યું હતું કે મહારાજ જ્યારે રહ્યા હતા ત્યારે અયોધ્યાથી મામાને ઘેરે જતા રહેતા તો આપણે એવું સમજ્યા કે મામા છપૈયા રહેતા હતા એટલે ઘનશ્યામ અયોધ્યાથી છપૈયા આવ્યા જતા મહિનો મહિનો રોકાઈ જતા મામી ને મામા બહુ ભાવ રાખીને સેવા કરતા પણ આય ખબર પડી કે એ તરગામ રહેતા હતા અને મહારાજ જ્યારે રિહાય ત્યારે અયોધ્યાથી તરગામ જતા રહેતા અને કાં તો રિહાયનું યજ્ઞ છે કાંઈક હશે પણ હાજર નથી એમ આવ્યું જ્યોતિષન બોલાવીને જ્યારે મહારાજના યજ્ઞોપવિતનો કાળ પૂછ્યો અને મુહૂર્ત કઢાવ્યું ત્યારે ઘનશ્યામ હતા નહીં તરગામ મામાના ગયા હતા મામા તરગામ રહેતા હતા ધરમદેવ પછી ત્યાં તેડવા ગયા બહુ સરસ વાત આવી. આ વાત તો આપણે જાણી જ નહોતી. આ તો આ વાત નવીન નિવન નવીન છે. હો, અને મામાએ પણ બધો સામાન ભેગો કર્યો છે એમ કે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામાં સાગરના પ્રથમ પુરમાં શ્રી હરિને યજ્ઞોપવિત આપવાનું મુહૂર્ત ધર્મદેવે જોવડાવ્યું. એ નામે 49મો તરંગ થયો. આ જોવડાવ્યું આખો આ તરંગ એ નામે આવી ગયો. કાંઈ વાંધો નહીં, પણ હકીકત તો એ છે કે ધર્મદેવે શુદ્ધ કલ્યાણની પરંપરાનો વિચાર કર્યો, એ નામે 49મું તરંગ થયું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.